એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ઉત્પલ ભાયાણીની વાર્તા ખતવણી. ઓડિયો પઠન અનિતા પાદરિયા. છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો, અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વર્તાતી હતી. માનવીના પરાભવની ચાળી ખાતા છૂટાછવાયા મકાનો, રણભૂમિ પર નિશ્ચેત પડેલ થઈને પડેલા યોદ્ધા જેવા લાગતા હતા. વાળીલાલ હિસાબ પતાવી શેઠના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે એ ગલીની આવી સ્થિતિ વિશે તદ્દન અજાણ હતા. શેઠના અંગત માણસ તરીકે શેઠના અંગત ચોપડાઓ લખવા વાડીલાલને અંગત રીતે રાતે વાળું કર્યા પછી વારંવાર શેઠના ઘરે આવવું પડતું, અને આવી કલાક દોઢ કલાકની અંગત બેઠકનો એમને અંગત પગાર મળતો હતો. ધોળી કે કાળી કોઈપણ કમાણીનો પાઈ પાઈનો હિસાબ કરવો એ શેઠનો, અને હિસાબ રાખવો એ વાડીલાલનો ધર્મ બની ગયો હતો. આટલા વર્ષો પછી હિસાબ રાખવો એ જ જીવનનું લક્ષ્ય બની જતા કોનો હિસાબ છે એ મુદ્દો વાડીલાલ માટે ગૌણ બની જતો હતો. વેપાર ધંધાનો લાખોનો હોય કે ઘર ખર્ચનો દસકાઓનો હોય, રોજે રોજનો હિસાબ લખ્યા પછી જ વાડીલાલને ઊંઘ આવતી. આજે વાડીલાલને એમનો અંગત કામનો અંગત પગાર મળી ગયો હતો. બંડીના અંદરના ગજવામાં પડેલી કડકડતી નોટોનો પરોક્ષ સ્પર્શ વાડીલાલની છાતીને થતો હતો. વસ્ત્રોનું આવરણ હોવા છતાં નોટોની ઉષ્મા આવા વરસાદી વાતાવરણમાં ઉંમર ઘટાડી નાખે એવી હૂંફ આપતી હતી. એટલે પ્રકૃતિ તો શું, આજની કમાણીનો હિસાબ લખવા સિવાય અન્ય કોઈના પણ વિશે સભાન થયા વિના વાડીલાલ તો ઊંધું ગાલીને ડગ ભરે જતા હતા. એ ગલીમાં વાડીલાલ વળ્યા અને થોડુંક ચાલતા વરસાદની એક થપાટથી એમની માયકાંગલી છત્રીએ ઉર્ધ્વગતિમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે વાડીલાલ આ વાતાવરણ વિશે જાગૃત બન્યા. છત્રીને પકડી રાખવામાં તો એ સફળ થયા, પરંતુ એ પછી છત્રી અને લાકડીમાં કોઈ ખાસ તફાવત ન લાગે એવા સંજોગો ઊભા થયા. વિવિધ રીતે છત્રીને પકડવાના દરેક પ્રયાસમાં વાડીલાલ એક સરખા ભીંજાવા માંડતા પેલી નોટોની ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય એમ લાગ્યું. ગભરાઈને છાતી એટલે કે નોટો પર એક હાથ રાખી અને બીજા હાથમાં લાકડી એટલે કે છત્રી પકડી વાડીલાલ આશ્ચર્યની શોધમાં આમ તેમ જોતા દોડવા માંડ્યા. સુધરાઈએ બાંધેલી અને પછી આપમેળે વિકાસ પામેલી ગટરો એ ગલીમાં ઇમારતો કરતાં વિશેષ છે એવી વાડીલાલને ત્યારે જ ખબર પડી. એ વિશે વધુ વિચાર કર્યા વિના પહેલું જે કંઈ બાંધેલું દેખાયું એ તરફ વાડીલાલ ધસી ગયા. હાંફ સમી ગઈ ત્યાં સુધીમાં બેઠાઘાટની કોઈ સરકારી કચેરીના વરંડામાં પોતે આવી ગયા છે એનો વાડીલાલને ખ્યાલ આવી ગયો. એ પછીનું એમનું પગલું વધુ ભીંજાયા વગર ઊભા રહી શકાય એવી કોરી રહેલ જગ્યા શોધવાનું હતું. આ બહુ મુશ્કેલ હતું, કારણ કે અંધકાર ઉપરાંત વાડીલાલ પોતે એટલા ભીંજાઈ ગયેલા કે તેઓ જ્યાં પણ ઊભા રહે એ જગ્યા ભીની થઈ જવાની શક્યતા હતી. છતાં વાડીલાલે ખર્ચ પર કરકસર કરવાના હેતુથી વધુ ને વધુ અધિકારી નિમાય એવો સરકારી પ્રયાસ ચાલુ રાખ્યો. વરંડો મકાનની ચારે બાજુ હતો. ફાંફા મારતા વાડીલાલ એક તરફ વળ્યા અને ચોકીને પાછા હટી ગયા. થોડેક દૂર બુઝાઈ જવાના મરણિયા પ્રયાસ કરતું એક ફાનસ બળતું હતું અને એની નજીક એક બે આકારો હતા. વાડીલાલ ગુપચૂપ પાછા ફર્યા અને ઝડપથી વરંડાની બીજી તરફ પહોંચી ગયા. થોડીક વાર સુધી કોઈ પગરવ ન સંભળાતા એમને નિરાંત થઈ. હવે કશું ન કરવાનું હોવાથી ચિંતા કરવાની એમણે શરૂઆત કરી. પહેલાં ઘરે કેવી રીતે જવાશે એની ચિંતા કરી, અને પછી બંડીમાં રહેલી નોટો વિશે ચિંતા કરી. આ બીજી ચિંતા અંગે વાડીલાલ સક્રિય બન્યા. સંભાળપૂર્વક લોચા જેવી થઈ ગયેલી નોટોની નાનકડી થોકડી એમણે બહાર કાઢી. પાણીથી લથબથ થયેલી નોટોનો એમને માત્ર સ્પર્શ થતો હતો. એ કેવી લાગતી હશે એ વિશે હજી એમને કંઈક અંદાજ આવે એ પહેલાં તો વાડીલાલને ખૂબ જ ધૂંધળા થથરતા ઉજાસમાં એ નોટો દેખાઈ. વાડીલાલ છળી ઉઠ્યા. પહેલી નજર નોટો પર પડી, બીજી નજર ઉજાસ તરફ પડી. ક્ષણનાય વિલંબ વગર નોટો જે પહેલું ગજવું મળ્યું એમાં સરકી ગઈ. બીજા હાથની છત્રીની પકડ આપોઆપ દ્રઢ બની. ઉજાસ નજીક આવ્યો, આકાર ઓળખી શકાય એટલો નજીક આવ્યો. એ એક ભિખારણ હતી. એનો કાળો રંગ તો અંધકારમાં જ ભળી ગયો હતો, પણ પહેરેલા વસ્ત્રને કારણે આકાર મળતો હતો. એના પેટની ઉપરનો ભાગ બહુ ઉપસેલો લાગ્યો. તાકીને જોતા વાડીલાલને ખ્યાલ આવ્યો કે ત્યાં એક બાળક જેવું બાંધેલું હતું. ભિખારણનો એક હાથ નીચેથી બાળકને પકડતો હતો અને બીજા હાથમાં છેલ્લા શ્વાસ લેતો ઉજાસ હતો. વાડીલાલને એમ લાગ્યું કે એમના શરીર પરની ભીનાશમાં પાણીની સાથે પરસેવાનું પણ જે કંઈ પ્રદાન હતું એ ઘટી ગયું છે. અન્ય કોઈના બદલે બાળક સાથેની સ્ત્રીથી એમને શાતા વળી. વાડીલાલનો પણ ચહેરો દેખાય એટલી નજીક ભિખારણ આવી ગઈ. ધૂતકારવા માટે શબ્દોની પસંદગી વાડીલાલ કરે એ પહેલાં તો ભિખારણે શરૂઆત કરી દીધી. સાપ બચ્ચા ભૂખા હૈ. વાડીલાલે ભિખારણ સામે જોયું. એના ગંદા કાળા હોઠ પર એક સ્મિત અટક્યું હતું. એમાં લાચારી ઉપરાંત બીજું શું હતું એ વાડીલાલ સમજી ન શક્યા. વાડીલાલની દ્રષ્ટિ હોઠ પરથી બાળક તરફ જોવા નીચી ગઈ. બાળકની હડપચી સિવાય કંઈ દેખાતું નહોતું. વાડીલાલે ફરી ઊંચું જોયું. સાપ બચ્ચે કો કુછ દો. વાડીલાલે ફરી બાળક સામે જોયું, ભિખારણ તરફ જોયું અને બહાર નજર કરી. વરસાદ ઘટતો હોય એમ લાગ્યું. કંઈ બોલે એ પહેલાં વાડીલાલને વરંડાની પેલી તરફના અન્ય કોઈકની ઉપસ્થિતિ વિશે વિચાર આવ્યો. પરિણામે જ્યારે એમના હોઠ ઉગડ્યા ત્યારે અવાજ ધાર્યા કરતાં ધીમે નીકળ્યો. ચલો જાઓ યહાં સે. સાપ દે દો, દેખો બચ્ચા ભૂખા હૈ. ભિખારણ હવે અડી શકાય એટલી નજીક આવી ગઈ હતી. વાડીલાલે ફરી બાળક તરફ જોયું. ભિખારણે બાળકને સહેજ આગળ ધકેલી દીધું હતું. એ એટલી સિફતથી થયું હતું કે ઊંઘતા બાળકના ચહેરાની સાથોસાથ ભિખારણની છાતી પણ ખુલ્લી થઈ ગઈ હતી. દેખો બચ્ચા કિતના બીમાર હૈ. ફરી એકવાર વાડીલાલે બાળક તરફ નજર કરી. આ વખતે ખુલ્લી થયેલી પુષ્ટ છાતી આપોઆપ દેખાતી હતી. માત્ર ચહેરો જોવાનો એક નકામો પ્રયાસ પણ વાડીલાલે કરી જોયો. ધીમે ધીમે સ્વાભાવિક રીતે જ દ્રષ્ટિ એવી રીતે સ્થિર થઈ જેમાં બાળકનો ચહેરો ન છૂટકે જ દેખાતો હતો. સહસા વાડીલાલે નજર ઉઠાવી. ભિખારણની આંખમાં આગળ વધવાનો સંકેત હતો. વાડીલાલે આજુબાજુ જોયું, કાન સર્વા કર્યા. બધું યથાવત હતું. હાથ ઝડપથી ખિસ્સામાં ગયો. આંગળીઓને પહેલાં ભીની નોટોનો સ્પર્શ થયો. આંગળીઓ ત્યાં ઘડીક થોભી, પછી વધુ ઊંડે ગઈ. ઠંડુ પરચુરણ પકડાયું, હાથ બહાર આવ્યો. ભિખારણ ધીમેથી બોલી, બચ્ચે કો દે દો. ફાનસની જ્યોતની જેમ વાડીલાલનો હાથ થરથરતો હતો. સિક્કા ક્યાં મૂકવા એની અવઢવ હતી. પંજો બાળકની હડપચીથી આગળ વધ્યો. બાળકના માથા સુધી પહોંચતા પંજાના પાછલા ભાગને ભિખારણના સ્તનનો પૂરેપૂરો સ્પર્શ થયો. પંજો સિક્કા ત્યાં જ રાખી સ્થિર થયો. વાડીલાલને એ તો યાદ જ ન આવ્યું કે આ પ્રકારનો એમણે છેલ્લો ક્યારે સ્પર્શ કરેલો. પત્નીના આકસ્મિક સ્પર્શને પણ એક વખત થઈ ગયેલો. સાપ ઓર કુછ દેના હૈ? વાડીલાલે ઝટકાથી હાથ ખેંચી લીધો. ભિખારણ સામે જોયું. નિમંત્રણ અકબંધ હતું. ફરી આજુબાજુ જોઈ લીધું. હાથ ખિસ્સામાં ગયો અને આ વખતે નોટ સાથે બહાર આવ્યો. ફરી આખો પ્રસંગ બન્યો. જરાક લાંબીવાર ચાલ્યો, વધુ પણ ચાલત. પરંતુ એ દરમિયાન બાળક જાગી ગયું અને ધીમે રડતા એણે જીભ બહાર કાઢી જે વાડીલાલના પંજાને ચાટવા માંડી. અલબત્ત કારણો જુદા હતા, પરંતુ જે ઝડપથી વાડીલાલ આ વરંડામાં આવેલા એટલી ઝડપથી અને એ જ સ્થિતિમાં હજી વરસાદ અટક્યો ન હોવા છતાં ચાલી ગયા. ઘરે બધી જ રીતે સ્વસ્થ થતા વાડીલાલને વખત લાગ્યો. રાત ઘણી થઈ ગઈ હતી, છતાં પણ હિસાબ લખીને જ સુવાના નિયમમાં ફરક ન પડ્યો. સિલક મેળવતા પેલા સિક્કા અને નોટોનો તફાવત બાકી રહ્યો. વાડીલાલે એમને ધર્મદા ખાતે ઉધારી દીધા. ચોપડો બંધ કરી બત્તી બુજાવી એ આડા પડ્યા. પ્રયત્ન કરવા છતાં ઊંઘ ન આવી. ફરી ઉઠ્યા, બત્તી કરી અને ચોપડો ખોલ્યો. ધર્મદાને બદલે છેકીને એમણે ચા પાણી ખાતે રકમ ઉધારી. ગ્રાહકોના મનોરંજન માટે નાનકડા ખર્ચને આ ખાતે ઉધારવાની એમની પેઢીમાં પ્રથા હતી. ફરી પાછા આડા પડ્યા ત્યારે પણ વાડીલાલને સંતોષ થયો નહોતો. ઘણા વખત પછી ખર્ચો ઉધારવામાં એમને સાચું ખાતું મળ્યું નથી એનો રંજ એમને ઊંઘવા દેતો ન હતો.